તારીખ 5/4/1990 પૂજ્ય શ્રી સૌભાગભાઈ દ્વારા લખાયેલ પત્ર ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 145.
મોરબીથી લખેલો છે. બીજા અષાઢ સુદ 12 મંગળવાર 1949 એટલે શ્રીમદજીનો 46મો વર્ષ થયો. 47 ને 24મો વર્ષ છે ને, 26મો વર્ષ થયો. પરમ પૂજ્ય તરણ તારણ બોધ સ્વરૂપ પરમાત્મા દેવ સાહેબજી શ્રી રાજચંદ્રભાઈની ચિરંજીવી ગણી. હજો ઉંમરમાં મોટા હતા ને. શ્રી મોરબીથી લિખિત આજ્ઞાંકિત સેવક સૌભાગનો પાય લાગણો વાંચશો. આપનો કૃપાપત્ર હાલમાં જરા વધારે દિવસ થયા નથી, તેથી મનમાં ઉતાપ રહ્યા કરે છે. માટે દયાલાભી કૃપા કરી કાગળ લખશો અને જે પ્રશ્નનો જવાબ માંગ્યો છે તે પણ લખશો. કેટલીક વાત પૂછવા ઈચ્છા થાય છે પણ પાછો જવાબ આવતો નથી, તેમ કંઈ ઉપજતું નથી અને ઉપજે એવો ખુલાસો આવે નહીં. એ ઘણીવાર પત્રોમાં એમ કરતા ને, સમાગમે પૂછશો, પત્રમાં લખતો નથી અથવા અત્યારે લખવાનો એમ કે પ્રકાર વૃત્તિમાં નથી. ઉદાસીન ભાવ રહ્યા કરે છે. એવા જવાબ આવતા હતા ને, એની સામે લખ્યું છે કે કાંઈ ઉપજતું નથી. હા, અને ઉપજે એવો ખુલાસો આવતો નથી એટલે અંદરમાં કાંઈ ઉપજે એવું કાંઈ બનતું નથી. એમ કબીરની સાખી છે કે ખીલાથી વળગ્યો રહે તો વાળ માકો ન થાય, તો મારે એમ જ છે. ખીલાનું શું દ્રષ્ટાંત છે, ઘંટીની અંદર જે અનાજ ઓરવામાં આવે છે દાણા, એમાં જે દાણો ખીલે વળગી જાય છે, ખીલા પાસે થોડો ખાડા જેવો હોય ને, ખીલો જ્યાં ભરાવ્યો હોય, ખાડો કરીને ભરાવ્યો હોય, ત્યાં જો ભરાઈ ગયો હોય દાણો તો એ દળાય નહીં, બચી જાય. ખીલે વળગી રહ્યો માટે એ બચી ગયો. ખીલાથી વળગ્યો રહે તો વાળ માંકો ન થાય એટલે બચી જાય. તો મારે તો એમ જ છે એટલે મેં આપને પકડી રાખ્યા છે. ભલે જવાબ મળે ન મળે, હા, મારી ઈચ્છા અનુકૂળ જવાબ આવે ન આવે, પણ ના તો એ પકડી રાખ્યું છે, પકડી રાખ્યો છે, વળગી રહ્યો છું આપને. આ તો જીવને આનંદ લેવા કોઈ વખત પ્રશ્ન યાદ આવે તો લખું છું, તે ફક્ત જાણવા સારું, બાકી બીજું કઈ નથી. જાણવું હતું તે તો જાણ્યું, હવે જાણવું રહ્યું નહીં. કાં તો આપ જેવાને જાણ્યા છે તો બીજી પરવા નથી. શું જાણવું હતું, આપને ઓળખી લીધા છે, આપને જાણ્યા છે, હવે બીજી પરવા નથી. જેમ ગોપીએ વધવજીને કહ્યું હતું, વધવજી એટલે શ્રીકૃષ્ણ, શ્રીકૃષ્ણના નામ ઘણા છે. કે તમારા જ્ઞાનમાં અમે કાંઈ સમજતા નથી, ગોપીએ એમ કીધેલું, અમે કાંઈ તમારા જ્ઞાનમાં શું શું છે, કેટલું તમારું વિશાળ જ્ઞાન છે, કેટલું મહાન જ્ઞાન છે, કેટલા તમે જ્ઞાની છો, અમે કાંઈ સમજતા નથી, અમારે જ્ઞાન જોઈતું નથી એમ છે, એવું અમે રાખ્યું છે. જેમ ગોપીઓને પ્રેમ હતો શ્રીકૃષ્ણ, અમને તો આપના ઉપર પ્રેમ છે, બાકી અમે કાંઈ તમારું જ્ઞાન કેટલું છે ને એ જ્ઞાન માપવું ને એ જ્ઞાનને તપાસ કરવી ને એ કાંઈ અમે કાંઈ સમજતા નથી. હવે આપની ઈચ્છા હોય તેમ કરો, ગમે તો સમાગમમાં રાખો, ગમે તો દૂર રાખો, પણ એક ભજન રાત દિવસ મારે તો આપનું છે, બીજું કાંઈ નથી. માટે કૃપા કૃપા કરી, કૃપા શબ્દ લખ્યો છે કૃપાના, કૃપા કરી મારી ઈચ્છા પૂરી કરો, તેમાં તમારું કાંઈ બગડી જવાનું નથી. વધારે શું લખો, લખી દઉં સૌભાગ પહેલો પત્ર છે. બીજો પત્ર છે આસો 14/1951 એટલે 28મો વર્ષ છે. પરમ પૂજ્ય તરણ તારણ બોધ સ્વરૂપ પરમાત્મા દેવ સાહેબજી સહજાત્મ સ્વરૂપ મુંબઈ બંદર મુકામ મુંબઈ બંદર લિખિત આપનો આજ્ઞાંકિત સેવક સૌભાગના નમસ્કાર વાંચશો. વિનંતી કે આપનો કૃપા પત્ર આસો વધ 11 નો લખેલ આવ્યો તે પહોંચ્યો છે, સમાચાર જાણ્યા છે, પોતે 14 દિવસે જવાબ આપે છે, 11 નો કાગળ 14 મળ્યો છે, સમજ્યા તે સમાઈ રહ્યા, સમજ્યા તે સમાઈ ગયા, તે વાક્ય એક જ છે કે અર્થમાં કાંઈક ફેરફાર છે કે કેમ તે લખશો? જે પત્ર છે ને સમજ્યા તે સમાઈ ગયા, સમાઈ રહ્યા, પોતે આમ પૂછાયું છે કે તમને જે લાગતું હોય એ લખો, એનો પરમાર્થ તમને શું લાગે છે? અહીંયા લખે છે, પહેલા વાક્યનો અર્થ સમજ્યા તે સમાઈ રહ્યા, એટલે સંસાર છોડી ગયા નહીં, વગર જ્ઞાન પામ્યા છે, પણ દેહ છે ત્યાં સુધી દેહનું પ્રારબ્ધ રહ્યું છે, ત્યાં સુધી વેદની આદિ કર્મ રહ્યા છે. આ 14 નો એને સમજ્યા તે સમાઈ ગયા, તેનો અર્થ સંસાર મૂકી ગયા, અગર દેહનો ત્યાગ થઈ વેદની કર્મ આદિ સર્વે કર્મ ગયા, એટલે સમાઈ ગયા એમાં એમ કે દેહ પૂરો થઈને સીતાલીમાં બી આવી ગયા, અને સમય રહ્યા એટલે સંસારમાં રહ્યા, પણ જ્ઞાનની અંદર પોતે ઉપસમ ભાવે રહ્યા, પ્રાર્થ ભોગવવા. સમજ્યા તે જેમ હતું તે સમજ્યા, સમજ્યા તે જેમ હતું તે સમજ્યા, વિશેષ વાક્યાર્થ સમજ્યા તે સમાઈ ગયાનો અર્થ થાય છે. સમજ્યા એટલે જેમ હતું તે સમજ્યા, આ વિશેષ વાક્યાર્થ સમજ્યા તે સમાઈ ગયાનો અર્થ થાય છે. સમજવા જોગ સત્પુરુષ તથા આત્મસ્વરૂપ અને સમાવવું એ વિષય કશાયનો સમાઈ જવો એમ અમને અર્થ જણાય છે. સમજવાનો અર્થ આત્મસ્વરૂપને સમજવું અથવા સત્પુરુષને સમજવા, અને સમાવવાનો અર્થ વિષય કશાય સમાઈ જવા એમ અર્થ જણાય છે. હવે આપને કેમ દેખાય છે? જેમ જણાતું હોય તેમ વિગતથી અર્થ કરીને લખશો. આપની લખાવટ જોતા તેનો અર્થ ઘણો જ ગુહ્ય જણાય છે, માટે કૃપા કરીને લખશો. ભાઈ શ્રી માકુભાઈને તબિયત જરા નરમ રહે છે એમ સાંભળ્યું છે, તો હવે સારી પીઠે સુવાન રહેતી હશે માટે લખશો. પ્રથમ કાગળ એક માકુભાઈ ઉપર વિગતવાર લખ્યો હતો, તેનો જવાબ કંઈ આવ્યો નથી, તો તે વિશે ધ્યાન આપી લાભમાં જવાબ લખે તો એ પીડા મટે, મનમાં ઉપાધિ રહ્યા કરે છે. મારા વતી સર્વેને ઘટારત કહેશો અને કાગળ કૃપા કરી લખશો. આપની લખાવટ જોતા તેનો અર્થ ઘણો જોઈએ ગુઢ જણાય છે, માટે કૃપા કરીને લખશો એમ કરીને સામે કીધું. પોતે અર્થ કર્યો છે પોતાને જે ખ્યાલમાં આવ્યું તે. પહેલા માં એ અર્થ કર્યો કે જ્ઞાન પામ્યા છે પણ દેહ છે ત્યાં સુધી અંદર સમાઈ રહ્યા છે. બીજા અર્થમાં દેહનો ત્યાગ કરીને સર્વકર્મનો ત્યાગ કરીને સમાઈ ગયા એટલે સ્વરૂપમાં લીન થઈ ગયા સીધા લીનમાં, એમ અર્થ કર્યો. સમજાનો અર્થ કર્યો છે આત્મ જ્ઞાન અથવા સત્પુરુષ સંબંધીનું જ્ઞાન, એ સમજણનો અર્થ કર્યો છે. ત્રીજો છે સાયલા વૈશાખ સુધી પાંચમ 1952 આ એમનો 29મો વર્ષ છે દેહાંત, 29મો કે 30માં દેહાંત છે, 1952 છે ને પણ આ ત્રીજો કાગળ છે. ચોથો કાગળ 53માં છે જેઠ મહિનામાં બરાબર 30મા વર્ષે શ્રીમદજીના 30મા વર્ષે દેહાંત છે. પરમ પૂજ્ય તરણ તારણ બોધ સ્વરૂપ પરમાત્મા દેવ શ્રી સહજાત્મ સ્વરૂપ સાહેબજી મુકામ મુંબઈ બંદર શ્રી સાયલાથી લિખિત આજ્ઞાંકિત સેવક નમસ્કાર વાર્ષિકજી, આપનો કૃપાપત્ર લાલચંદ ભેગો આવ્યો તેમાં લખ્યું છે કે ઘણા દિવસ થયા પત્ર તમારો નથી, તો અહીંથી તો પત્ર મણિલાલ ભેગો આવ્યો તેની પહોંચ, ત્યાર પછી વિસ્તારથી કાગળ આવ્યો તેની પહોંચ, ત્યાર પછી પત્તું આવ્યું તેની પહોંચ લખેલ છે, તેમ એકાદો કાગળ લાલચંદના પત્રમાં બીડેલ છે આપણે આપ્યો જણાતો નથી. લાલચંદ કરીને એમનો દીકરો હોય કે પછી તમે એની સાથે મોકલેલો એ આપ્યો જણાતો નથી. આપના કાગળ જે હમણાં 2-4 આવેલ તે ખંભાત બીડી આપ્યા છે, એ વખતે બધા અંબાલાલભાઈને કાગળ મોકલી દેતા દેતા શ્રીમદજીના કાગળ જેની પાસે જાય એ અંબાલાલભાઈને મોકલી દે. ભલે બીજા કાગળ પણ મંગાવે છે તે મણિલાલે મૂકેલ છે તે હાથ લાગ્યા નહીં, ખંભાથી બીજા જેટલા કાગળ ત્યાં પડ્યા રહ્યા હોય મંગાવે છે એ મણિલાલે મૂકેલ પણ હાથ લાગ્યા નથી. મણિલાલ મોરબી ગયેલ છે તે દિન 5-6 માં આવ્યાથી કાગળની તજવીજ કરી ખંભાત પીડીશ. શ્રી મનસુખભાઈના વિવાહ સુદ પૂનમના નિર્ધાર્યા છે અને તે વિવાહ ઉપર સાહેબજી દિન 4-5માં પધારશે એમ મોરબીથી મણિલાલ લખે છે, તે વાત સાચી હશે. આ મનસુખભાઈ એમના નાના ભાઈ એ શ્રીમદજીની ઉંમર છે 29મી વર્ષની, આ કેટલા નાના છે ખબર નથી પણ ઠીક ઠીક અંતર હશે બે ભાઈ વચ્ચે, જાવાની તાકી દેશે. પણ એક રાત અહીં પધારવાનું થાય તો સર્વેને દર્શન નો લાભ થાય, કઈ સમજાણું નહીં. વર વહુ કી રહી તમને તરત બોલાવ્યા હશે ને તમારે તરત પહોંચવાનું હશે પણ છતાં એકાદ દિવસ અહીં પધારવાનું થાય તો સર્વે ને દર્શન નો લાભ થાય. અને કદી હાલ તેટલો વખત કાઢતા અડચણ જેવું દેખાય તો મુંબઈ જતી વખતનો મોખ રાખશો, આવતી વખતે તમારે તાકીદ હોય ને ન ઉતરી શકો તો જતી વખતે તો જગ્યા રાખજો ઉતરવાની, મુંબઈ જતા પહેલા મોખ એટલે જગ્યા આવે છે. અને જે તારીખે આપ વઢવાણ પધારો તે તારીખ મને અગાઉથી લખી જણાવજો એટલે આપના દર્શને વઢવાણ કેમ્પ વગર મૂળ સ્ટેશને આવું, નજીકનું સ્ટેશન તો મૂળી પડે છે સાયલાથી. કેમ્પમાં આવું તો વળતી વખત 1-1.5 કલાકનો સમાગમ થાય એમ મારો વિચાર છે. મારા શરીરે દિન 2 થયા ઠીક જેવું વર્તાય છે, તેમજ આંખે પણ જરા ઠીક જણાય છે. જ્ઞાની પુરુષ પૂર્વના ઉદય ભાવથી અજ્ઞાનીની માફક વર્તતા હોય તેને કેવા લક્ષણથી જ્ઞાની જાણવા એ લખ્યું એ પૂછાયું છે, શ્રીમદજીએ પૂછાયું છે. જ્ઞાની પુરુષ પૂર્વના ઉદય ભાવથી અજ્ઞાની માફક વર્તતા હોય. હવે જેવો પત્ર વૈશાખ સુદ પાંચમ પહેલાનો પત્ર જોવો જોઈએ. તમારા હાથમાં છે ને એટલા બધા, હા એમાં તો હા એમાં હશે ને બરાબર. આગળ બધા પત્રો છે ને એટલે એમાં બધા પત્રો, હા
જેમ ઈચ્છા પુરુષ પ્રવૃત્તિ કરે ઉદ્યમ કરે તેવા કાર્ય સહિત પ્રવર્તમાન જોવામાં આવતા હોય.
કેટલામાં આઠ કેટલામો છે? 687. હા એના બ્રેકેટ નંબર આપ્યા છે અને આમ સિરિયલ નંબર આપ્યા છે ને એ લોકોએ, એટલે ઓલા બ્રેકેટમાં આવ્યા છે. કેટલાક વખત થયા ઘણું કરીને તથારૂપ પ્રારબ્ધ ને લીધે થતું નથી, કરવા પ્રત્યે વૃત્તિ નથી, એક ક્ષણ પણ જેને કરવું ભાસતું નથી એટલે ઉદય કાર્ય, કરવાથી ઉત્પન્ન થતા ફળ પ્રત્યે જેને ઉદાસીનતા છે તેવા કોઈ આપ્ત પુરુષ તથારૂપ પ્રારબ્ધ યોગથી પરિગ્રહ સંયોગાદિકમાં વર્તતા દેખાતા હોય અને જેમ ઈચ્છક પુરુષ પ્રવૃત્તિ કરે ઉદ્યમ કરે તેમ કર્મ સહિત પ્રવર્તમાન જોવામાં આવતા હોય તો તેવા પુરુષને વિશે જ્ઞાન દશા છે એમ સી રીતે જાણી શકાય. એટલે તે પુરુષ આપ્ત એટલે પરમાર્થે પ્રતીતિ કરવા યોગ્ય છે. આપતો એટલે આપણે સર્વત્ર કરી છે એટલો નથી, પરમાર્થે પ્રતીતિ કરવા યોગ્ય છે. હા કારણ કે અમને 751માં આપ્ત પુરુષની આજ્ઞારૂપ રૂચિ, આજ્ઞા આપ્ત પુરુષની પ્રતીતિ આપ્ત પુરુષની ઓળખાણ એમ લીધું છે. અથવા જ્ઞાની છે એમ કયા લક્ષણે ઓળખી શકાય? કદાપિ કોઈ મોક્ષને બીજા કોઈ પુરુષના સંસર્ગથી એમ જાણવા માંગ્યું કે આ ફલાણા જ્ઞાની છે તો તે ઓળખાણમાં ભ્રાંતિ પડે તેવો વ્યવહાર તે સત્પુરુષ વિશે પ્રત્યક્ષ દેખાય છે. તે ભ્રાંતિ નિવૃત્ત થવા માટે મુમુક્ષુ જીવે તેવા પુરુષને કેવા પ્રકારથી ઓળખવા ઘટે કે જેથી તેને વ્યવહારમાં વર્તતા પણ જ્ઞાન લક્ષણ પણ તેના લક્ષમાં રહે? એ તો વેદક પ્રશ્ન છે. સર્વ પ્રકારે તેને પરિગ્રહથી સંયોગ પ્રત્યે ઉદાસીન પણ વર્તે છે, અર્થાત અહમ મમત્વ પણ તથારૂપ સંયોગો વિશે જેને થતું નથી અથવા પરીક્ષણ થયું છે, અનંતાનુમંદી પ્રકૃતિથી રહિત માત્ર પ્રારબ્ધ ઉદયથી વ્યવહાર વર્તતો હોય તે વ્યવહાર સામાન્ય દશાના મુમુક્ષુને સંદેહનો હેતુ થઈ તેને ઉપકાર થવામાં ઉપકારભૂત થવામાં નિરોધરૂપ થતો હોય એટલે વિરોધરૂપ થતો હોય એવું તે જ્ઞાની પુરુષ દેખે છે અને તે અર્થે પણ પરિગ્રહ સંયોગાદી પ્રારબ્ધ ઉદય વ્યવહારની પરીક્ષણતા ઈચ્છે છે. તેમ છતાં થતાં સુધી કેવા પ્રકારથી તે પુરુષ વર્તા હોય તો તે સામાન્ય મુમુક્ષને ઉપકાર થવામાં હાનિ ન થાય. પત્ર વિશેષ સંક્ષેપમાં લખવાનું થયું છે પણ તે પ્રત્યે તમે તથા શ્રી અચળ વિશેષ મનન કરશો એનો ઉત્તર આપે છે. પોતે જે પ્રશ્નો પૂછ્યા છે એનો ઉત્તર આપે છે. જ્ઞાની પુરુષ પૂર્વના ઉદય ભાવથી અજ્ઞાનીની માફક વર્તતા હોય તેને કેવા લક્ષણથી જ્ઞાની જાણવા એ લખ્યું તો હવે ઉત્તર આપે છે. જો પૂર્વના ઉપાર્જિતનું બળ હોય, પૂર્વકર્મનું પ્રબળ પણ હોય અને જ્ઞાની પુરુષનો સમાગમ હોય તો તે જ્ઞાની તે પુરુષને જ્ઞાનીની અવિરોધ વાણીની પરીક્ષા થાય. એટલે વચનોમાં અવિરુદ્ધતા એ ખાસ લક્ષણ છે. એ તો એમણે 679માં પણ એ વાત લખેલી છે. શું એ બે પરીક્ષા જેને થઈ છે, કારણ કે 687 વિંતાય છે, 679માં આવી ગયું છે, પોતે જ્ઞાનીની વાણીની અવિરોધતા છે, અપૂર્વતા છે, અવિરોધતા છે, એ લક્ષણ સ્થાપ્યા છે 679માં. એટલે એ વાત લખે છે પોતે કે અવિરોધ વાણીની પરીક્ષા થાય. વળી જ્ઞાની પુરુષના નેણ વૈરાગ્યથી સંપૂર્ણ ભરેલાની પરીક્ષા થાય. નેણ એટલે નેત્રો, ગુજરાતીમાં નેત્રને નેણ કહે છે. નેણ એટલે નેત્ર, કામઠી ભાષામાં નેણ કહે છે. નયણ જરા શુદ્ધ ભાષા છે, આ નેણ છે અપભ્રંશ ભાષા. નાની પુરુષના નેણ વૈરાગ્યથી સંપૂર્ણ ભરેલાની પરીક્ષા થાય. એ બે પરીક્ષા જેને થઈ છે તેને સંદેહ ઉપજવાનું કારણ નથી. પેલી વાત જરા અઘરી છે, નેત્રથી ઓળખી લેવાની વાત છે. વૈરાગ્યથી ભરેલા નેત્રો, નાની પુરુષને કાંઈ ચાર હાથ વગેરે નિશાની હોતી નથી. આ અન્ય મતિમાં હોય છે ને ચતુર્ભુતધારી, એમ કંઈક જ્ઞાનીને તો ચાર હાથ છે નહીં. જેવી માણસની ચેષ્ટા હોય તેવી જ હોય છે. માણસ ને એટલે સામાન્ય માણસ. આજ અને ગયા કાળમાં જે જ્ઞાની પ્રત્યક્ષ છે તેનું મહાત્મ્ય વાઘજાળથી થઈ ગયેલા જ્ઞાનીનું જાણે છે તેવું જણાતું નથી. એ જ મૌની કર્મનું બળ છે. ફરીથી આજ અને ગયા કાળમાં જે જ્ઞાની પ્રત્યક્ષ છે તેનું મહાત્મ્ય વાઘજાળથી થઈ ગયેલા જ્ઞાનીનું જાણે છે તેવું જણાતું નથી. એ જ મૌની કર્મનું બળ છે. એટલે શું છે કે જે બહુ બોલી શકે એવા હોય છે, વક્તા સારા હોય છે, એનું જે મહાત્મ્ય લાગે છે એવું મહાત્મ્ય નથી લાગતું. એનું કારણ મૌની કર્મનું બળ છે. એટલે ઓલાને મોહ થયો છે એના વક્તૃત્વમાં. પણ પ્રત્યક્ષ જ્ઞાનીનું મહાત્મ્ય જેમ થઈ ગયેલા જ્ઞાનીનું સમજે છે તેમજ જો આજે સમજે તો સુગમમાં સુગમ તરવાનો ઉપાય એ છે. અથવા ઠીક એવો પણ અર્થ થાય છે કે આજ અને ગયા કાળમાં જે જ્ઞાની પ્રત્યક્ષ છે તેનું મહાત્મ્ય વાઘજાળથી થયેલા જ્ઞાનીનું જાણે છે. એટલે કે જે એમને વચન રહી ગયા એનાથી ઘણું મહાત્મ્ય આવે છે. એટલે શું થાય છે કે મોટા ભાગે જીવ પ્રત્યક્ષ હોય ત્યાં સુધી નથી સમજતો, એને મહિમા આવતો. પછી જ્ઞાની સ્વર્ગમાં આવી ગયા હોય ને એમના વચન રહી ગયા હોય ને પછી એનો મહિમા બધા કરવા માંડે. શું ત્યારે આ તો આવી વાત કરી ગયા હતા, આવી વાત કરી ગયા હતા. તો પ્રત્યક્ષ હોય ત્યારે નથી જાણતા ને પાછળથી જાણે છે. એનું કારણ શું કે મૌનીનું બળ છે. એવો પણ અર્થ નીકળે છે. એ પાછળથી પાછળની વાત ઉપરથી લાગે છે. કેમ કે પણ પ્રત્યક્ષ જ્ઞાનીનું મહાત્મ્ય જેમ થઈ ગયેલા જ્ઞાનીનું સમજે છે તેમજ જો આ જીવ સમજે તો સુગમમાં સુગમ તરવાનો ઉપાય એ છે. આ એને બેઠું છે. સુભાગભાઈને જે હૃદયમાં વાત બેઠી છે એ આ વાત બેઠી છે કે થઈ ગયેલા જ્ઞાનીને તો આપણે બહુ મહિમા કરીએ છીએ. શું કે ફલાણા જ્ઞાની થઈ ગયા, ફલાણા જ્ઞાની થઈ ગયા, મહાજ્ઞાની થઈ ગયા. શું પણ પ્રત્યક્ષ જ્ઞાની સામે હોય ત્યારે એને એટલો મહિમા જો આવે થઈ ગયેલા જ્ઞાની જેટલો, તો એને તરવાનો એ સુગમમાં સુગમ ઉપાય છે. તે સિવાય બીજો ઉપાય મને તો દેખાતો નથી. આ વાત એમને બહુ સમજદારીની કરી છે. મોટા ભાગે વર્તમાન ઉપર લોકોનું લક્ષ નથી જતું, જેટલું જવું જોઈએ એટલું. હમણાંનો ધનાલાલજીનો પત્ર આવ્યો, ધનાલાલજી ગ્વાલિયરવાળા આવતા ને આપણે અત્યારે થોડો આવતા, ઘણા વખતે મળ્યા હતા ગ્વાલિયર ના શિબિર વખતે. છેલ્લા દિવસે તો પછી એમના ઘરે જમવા ગયા હતા. બહુ આગળ પ્રશ્ન પ્રયોજન સિદ્ધિ મળી છે, પ્રયોજન સિદ્ધિ મળી છે એનો જવાબ રૂપે પત્ર લખ્યો છે. બહુ સરસ છે, થોડા વખાણ કર્યા છે, બહુ આ સૂક્ષ્મ લખ્યું છે, આમ છે તેમ છે, ઘણું સારું પુસ્તક છે. પણ વર્તમાન જ્ઞાની ઉપર જે વજન લખ્યું છે, વજન આપ્યું છે, એ કંઈક વ્યક્તિગત રાગને હિસાબે આપ્યું એવું લાગે છે. એટલે આખું પુસ્તક વ્યક્તિગત રાગને આધારિત થઈ ગયું હોય એવું લાગે છે. એમ કરીને પછી કહેવાનો મતલબ શું છે કે વિદ્વાન હોય છતાં વર્તમાન જ્ઞાની ઉપર એ વાત બેસતી નથી, પોસાતી નથી. તો એ જેટલું વધુ કોઈને ઓછી પડતી થાય તો કોઈને ન થાય એ બધી પરિસ્થિતિ ઊભી થાય છે. કિંમત જ નથી આવી, સમ્યક દર્શનની જ કિંમત નથી આવી. જે સમ્યક દર્શન એક ક્ષણમાં અનંત ભવનો ખતમ કરી નાખે એની કિંમત શું છે, એ કિંમત આવે તો બીજી વાત હોય. અહંતા મમતા ક્રોધ માન માયા લોભમાં ઉદાસીન પણ જ્ઞાનીને વર્તે છે, પણ ઉદયભાવથી વર્તતો તેનો વ્યવહાર જોતા સંદેહકારક લાગે છે. તો કેવી રીતે તેમણે વર્તવું જોઈએ, આવો જે એક પ્રશ્ન છે એની સામે લખે છે. ઉદય આપ વચ્ચે લખો તે તો હાલો હાલે નહીં, હાલે નહીં. ઉદય આપ વચ્ચે લખો તે તો હાલો હાલે નહીં, તો પણ જ્યારે સંસારનો વ્યવહાર મૂકી જોગીનો વ્યવહાર આદરે તો સંદેહ પડવાનું ઓછું કારણ થાય. નિવૃત્તિમાં આવે તો લોકોને ઓછો સંદેહ જાય, પ્રવૃત્તિમાં સંદેહ વિશેષ જાય સામાન્ય માણસને. તો મને જેમ લાગ્યું તેમ લખી જણાવ્યું છે, પણ આપના ધારવામાં કાંઈ ફેરફાર દેખાતો હોય તો લખી જણાવશો. મનસુખભાઈના વિવાહ ઉપર મારે આવવા મરજી તે ફક્ત આપના સમાગમ સારું. મનસુખભાઈના વિવાહ ઉપર આવવું છે પણ એ તો આપના સમાગમ માટે આવવું છે. પણ અહીં લાલચંદની દીકરીના વિવાહ વૈશાખ વચ્ચોતના છે, એટલે લાલચંદ એમનો દીકરો લાગે છે. એટલે જો હું તે પડતું મૂકીને આવું તો લાલચંદ તથા ઉજમબા તે અજ્ઞાનને લીધે ખેદ કરે. મારો આશય ન સમજે કે મારે સમાગમનો લોભ છે, એટલે બીજો ઉપાય નથી. વિવાહ પછી આપનું વવાણીએ 5-15 દિવસ રહેવાનું થશે, અને જો બનશે તો મારો વિચાર આવવાનો છે. એટલે લગ્ન ઉપર આવવું છે પણ એમાં આ કારણ નડે છે, પાછળ તમે રોકાવતો પાછળ આવવાનો વિચાર છે. જ્ઞાન વિશે વિચાર કરતા ઓછી બુદ્ધિથી ચાલી શકે નહીં, તેમ કોઈ બતાવનાર નહીં તેથી બુદ્ધિ થાકી ગઈ, મનની દોડ બુદ્ધિ ઘણી ખરી ઓછી પડી ગઈ. એક વિચાર નક્કી કર્યો છે ને રાત દિવસ સહજાત્મ સ્વરૂપનું સ્મરણ કરું છું, અને તુંય તુંય બીજાની કાંઈ જરૂર નથી, આપની ભક્તિ કરું છું, હવે આપની મરજી પ્રમાણે કરશો એ જ વિનંતી. નિકેતન સેવક સૌભાગ્ય નમસ્કાર વાંચશો. ખરી વાત છે, એ કોઈ વિશિષ્ટ લક્ષણ છે, વિશિષ્ટ લક્ષણ છે. ભિન્ન પડી ગયા છે અને રાગાદી ચારિત્રમોના ઉત્પન્ન થાય છે, છતાં રાગથી વિરક્ત છે એ વાત આંખથી પકડે છે એમ કે છે. સામાન્ય રીતે આસક્તિ અને અનાસક્તિ એ બીજા બધા ચહેરાના ચહેરાને ચિહ્નો કરતા આંખથી વધારે પકડાય છે. યોગ્યતા શીખવવું પડે ને, એને યોગ્યતામાં જે જ્ઞાનમાં આવી જાય, સમજણમાં આવી જાય, એ લખે છે, એટલી વાત છે. પણ એ વાત કોઈ બીજા પ્રકારે, વિશિષ્ટ પ્રકારે આવી છે, ચાલતા પ્રકારમાંથી જુદા પ્રકારે આવી છે. આત્માથી સૌ તે તો પ્રભુએ આપ્યો વર્તુ ચરણા, બે પદ આત્મસિદ્ધિના ટાંક્યા છે. પરમ પુરુષ તરણ તારણ પરમાત્મા દેવ કૃપાનાથ, આ છે જેઠ સુધી 14, એટલે છેલ્લાથી આગળનો પત્ર છે. દેવાદિદેવ બોધ સ્વરૂપ, દેવાદિદેવ મહાપ્રભુજી સહજાત્મ સ્વરૂપ સ્વામીની સેવામાં, આટલા વાપર્યા છે વિશેષણ. પરમ પુરુષ તરણ તારણ પરમાત્મા દેવ કૃપાનાથ બોધ સ્વરૂપ દેવાદિદેવ મહાપ્રભુજી સહજાત્મ સ્વરૂપ સ્વામીની સેવામાં મુંબઈ. અત્યારે તો કોઈ સહન ન કરી શકે, ખાસ કરીને પંડિતો ન સહન કરી શકે. શ્રી સાયલેથી લિખિત અને આપનો અજ્ઞાંકિત સેવક પામરમાં પામર સૌભાગભાઈ લલ્લુભાઈને નમસ્કાર વાંચું. આ કાગળ છેલ્લો લખી જણાવું છું. જેઠ સુદ નવ નોન અને બુધવારે મરતક છે એવો આગળ ભાસ થયેલ, તે સુદ નોમનું બન્યું નહીં. એટલે મારો દેહ છૂટશે, મરતક એટલે મરણ, જેઠ સુદ નોમે દેહ છૂટશે એવું આગળ ભાસ થયેલું, પણ આ 14 તો કાગળ લખે છે એટલે એમ બન્યું નહીં. 5 દી તો બીજા વ્યાગ ગયા છે, છતાં 13 ગઈ તો જેઠ વદ નોમને બુધવારે છે. પણ નોમ બધા દશમે દેહ છોડ્યો છે, જેઠ વદ દશમે છોડ્યો છે ને. ઘણું કરીને 13 મરતક થશે એમ ખાતરી છે. સુદ નોમ ના બદલે વદ નોમ અમે લીધી, અમે દશમે દશમ નો દેહ છોડ્યો છે, નોમ ના બદલે પછી દશમે છોડ્યો છે. 53 આ પામર સેવક ઉપર બધી રીતે આપ કૃપા દ્રષ્ટિ રાખશો. દેહ ને આત્મા જુદો છે, દેહ જળ છે, આત્મા ચૈતન્ય છે, તે ચેતન નો ભાગ પ્રત્યક્ષ જુદો સમજવામાં આવતો નહોતો, પણ દિન આઠ થયા આપની કૃપાથી, અનુભવ ગોચરથી. આ શબ્દ વાપર્યો છે, પેલા સમજાતો નહોતો, સમજવામાં આવતો નહોતો એમ લખે છે. હવે કહે છે કે અનુભવ ગોચરથી બે ફાટ પ્રગટ જુદો દેખાય છે. આ ઇન્દ્રથી આવી ગયા છે અને આ કાગળ પેલા 8 દિવસની વાત છે, એટલે 14/6 સમ્યક દર્શન નો દિવસ છે, જેઠ સુદ છઠ નો છે, 1953 માં. અનુભવ ગોચર થી બે ફાટ પ્રગટ જુદો દેખાય છે અને રાત દિવસ આ ચેતન અને આ દેહ એમ આપની કૃપા દ્રષ્ટિથી સહજ થઈ ગયું છે. એટલે ભેદ જ્ઞાન સહજ થઈ ગયું છે એ આપને સહજ જણાવવા લખ્યું છે, એ સહેજ જાણવા લખ્યું છે. પછી ભજન નથી આવતું એ સ્પષ્ટ છે. ત્રંબક તથા મણીને આપ સાહેબ વધાર્યા અને સમાગમ થયો, તેને પણ આપની કૃપા દ્રષ્ટિથી થોડા દિવસમાં ભક્તિ માર્ગ અંગીકાર સારી રીતે કર્યો છે. વગર ભણે, વગર શાસ્ત્ર વાંચે, થોડા વખતમાં આપના બોધથી અર્થ વગેરેનો ઘણો ખુલાસો થઈ ગયો છે. જે ખુલાસો 25 વર્ષે થાય એવો નહોતો તે થોડા વખતમાં આપની કૃપાથી થયો છે.
ગોસળિયા વિશે જે કઈ આસ્થા હતી તે બિલકુલ નીકળી ગઈ છે. જુઓ, આ શૈલ્ય હતો ગોસળિયામાં, એમને સંઘ હતો, એમની પણ આસ્થા હતી. જો અહીંયા એક વિચારણીય વિષય ઉભો થાય છે કે જેને જેનો સંગ હોય છે એના ઉપર એને એને આસ્થા હોય છે, રાગ નથી હોતો, વિશ્વાસ હોય છે, શ્રદ્ધા હોય છે કે એ કહે છે એમાં કંઈક માલ છે, એ કહે છે એ કંઈક બરાબર છે, એ કહે છે એ હાવ ખોટું નથી, એમ કરીને કંઈક એને એને જે શ્રદ્ધાનો પ્રકાર છે એ એના સંગી ઉપર જાય છે. આ સંગ ઉપરનું જે પ્રકરણ ચાલે છે ને, કુસંગમાં જવું નહીં, અસત્સંગમાં જવું નહીં, કેમ કે એના ઉપર વિશ્વાસ આવી જાય છે, શ્રદ્ધાનો દોષ ઉભો થાય છે. એમને એ શબ્દ વાપર્યો છે, એમને સંગ તો ગોસળિયાનો, તો ગોસળિયા હતા સ્થાનકવાસી, પણ એને વિધાનની શ્રદ્ધા હતી. અને આમને સંગતો એટલે એમને થોડુંક ઈશ્વર કરતાનું બધું થોડુંક જે આવી ગયું હતું એના ઉપરથી એમણે એ પત્રો બધા લખેલા છે. 24મા વર્ષમાં 25મા વર્ષમાં ગોસળિયા વિશે જે કઈ આસ્થા હતી તે બિલકુલ નીકળી ગઈ છે. તો હવે વખતો વખત બોધ આપવાના પત્રો આપ આપની ઈચ્છા પ્રમાણે લખી એને મોટી પાયરીએ ચડાવશો, એ જ વિનંતી. આપનો મારાથી અવિનય અભક્તિ થયો હોય તો ક્ષમા માગું છું. આપ સાહેબ કૃપાળુ મોટા છો, તો જેવા આપ છો એવી સેવક ઉપર નજર રાખશો. ખંભાતથી અંબાલાલભાઈને મોકલવા કૃપા કરશો. 5 દિવસનો સમાગમ થશે, પછી તો હું જાઉં છું. વળી આત્મસિદ્ધિ ગ્રંથના જો મૃત્યુનો કઈ ભય જેવું તો નામ જ નથી ને, એ તો ખબર છે કે આ દિવસે ગાડી આવવાની છે ને જવાનું છે, ટિકિટ નક્કી એડવાન્સ બુકિંગ કર્યું, કેમ ખબર હોય કે આ દિવસે આપણે જવાનું છે. રિઝર્વેશન જેવી વાત કરે છે, શું મિત્ર માણસને ભય લાગે કે બસ હવે જવું પડશે, આ કાંઈ નથી. ભલે આત્મસિદ્ધિ ગ્રંથના અર્થ ટીકા તથા કોઈ અર્થ નહીં સમજાતા હોય તો અંબાલાલભાઈ સમજાવશે, માટે જો આપની ઈચ્છા હોય તો મોકલાવશો, એ જ અરજ. બાળક મણી, બાળક ત્રંબક, લહેરાભાઈ, મગન, ચબુબા, કાળુભાઈના માતાજી, મણીની મા એટલે એમના પત્ની, મણીની મા લાલચંદ, કેશવલાલ, બાળક નગીન તથા ઉજમબા વગેરેના નમસ્કાર વાંચશુજી, એ જ. લિખતન લહેરાના દિન પ્રત્યે નિરંતર પ્રણામ હોજો, એટલે એમના દીકરા, એમના દીકરાએ કાગળ લખ્યો છે, લહેરુભાઈ. શું? હા, લાલચંદભાઈ, મણિભાઈ, ત્રંબકભાઈ છે, સારક દીકરા હતા. વિશેષ લખવાનું એ છે કે આ જીવ સમયે સમયે પરપરિણતિમાં મરી રહ્યો હતો, તો આપ સાહેબના ઉપદેશથી કંઈક ઉદ્ધાર થયો છે. પુત્ર પૂરો કરીને થોડુંક લખાવે છે, હું ભલે આપની કૃપા વડે કરી વિશેષ ઉદ્ધાર થશે એમ ઈચ્છું છું. આપનું પત્તું પહોંચ્યું છે, વાંચી બિના જાણે છે. મુરબ્બી સુભાગ કહે છે જે પછી જે ત્રંબકભાઈ બે લીટી લખી છે, મુરબ્બી શ્રી સુભાગભાઈ કહે છે જે કાગળ વાંચી મશ્કરી કઈ કરશો નહીં, ભાસ થવાથી આપને લખેલ છે. બોલું પોતાના અનુભવની વાત લખી ને, એટલે પછી છેલ્લો કાગળ છે જેઠ વ 3જનો, અઠવાડિયા પહેલાનો, એમાં પણ ઓહો ઓહો શ્રી સદગુરુ કરુણા સિંધુ અપાર, આપા મર પર પ્રભુ કર્યો ઓહો ઓહો ઉપકાર, શું કરું શું પ્રભુ ચરણ કને ધરું, આત્માથી સૌહીન તે તો પ્રભુએ આપ્યો, વર્તું ચરણાધે. બે પદ ટાંક્યા છે. મહાપ્રભુજી પરમ કૃપાળુ, પરમ પુરુષ કૃપાળુ નાથ, દેવાધિદેવ, તરણ તારણ, બોધ સ્વરૂપ, પરમાત્મા દેવ, સહજાત્મ સ્વરૂપ સ્વામીની સેવામાં, મુંબઈ બંદર. લિખિતન શૈલીથી લિખિતન આજ્ઞાંકિત પામરમાં પામર સેવક સુભાગ લલ્લુભાઈ નો પાયે લાગણો માણસ. આપનો કૃપાપત્ર સેવકની સંભાળ લેવા આવ્યો તે પહોંચ્યો છે. આપ સાહેબે આત્મા વિશે લખ્યું તો આપની કૃપાથી ઘણું કરી મારા ધારવા પ્રમાણે તેમજ વર્તે છે. જ્ઞાનદર્શને પોતે સાક્ષી આપે છે અને મારા આત્માને તેમજ ભાષે છે. આપની કૃપાથી મોહ હવે કાંઈ નથી અને એક આપનો જ આધાર છે. સહજાત્મ સ્વરૂપ સ્વામીનું જ સ્મરણ દિન રાત રહ્યા કરે છે. હવે આપ સ્વીકારો તે ખરું. હું પામર અજાણ છું, કાંઈ જાણતો નથી, પણ યાદ આવવાથી પરમાર્થ છે, પરમાર્થ અર્થે લખું છું કે અંબાલાલ શિષ્ય ઘણા વર્ષનો સમાગમ વાળો છે, અનુભવ વાળો છે. તે શિષ્ય પરખવા જેવું મારા ધાર્યા પ્રમાણે રહે તે શિષ્ય પરખવા જેવું મારા ધાર્યા પ્રમાણે રહ્યું નથી તો આપ સાહેબે તે શિષ્યને બીજ જ્ઞાનની પ્રાપ્તિ કરાવી હશે, નહીં તો આપને યોગ્ય લાગે તો કરાવશો. અગર આપની આજ્ઞા હોય તો અંબાલાલ અત્રે આવવાના છે અને આવ્યાથી મને સ્માન હોય તો હું બીજ જ્ઞાનની પ્રાપ્તિ કરાવું. એમને લઈ ગયા હતા ને ઈડર, માટે આપની મરજી મુજબ લખશો. આટલું પરમાર્થ છે લખ્યું છે તો આપને યોગ્ય ન લાગે તો માફ કરશો, હું માફી માંગુ છું. બીજું આત્મસિદ્ધિ શાસ્ત્રના અર્થ નહીં સમજાય તેવા કોઈ હશે તો અંબાલાલભાઈ આવ્યાથી સુવાણ હશે તો સમજીશ. સુવાણ એટલે તબિયત સારી હોય તો એને સુવાણ કહે છે, તબિયત ઠીક હોય એને સુવાણ કહે. હે કૃપાનાથ, ગામડાની ભાષામાં વપરાય છે. હે કૃપાનાથ, આપ છો, આપ છે તેવી રાખજો, કૃપા છે તેવી રાખજો. આ સેવકને એક આપનો જ આધાર છે, એ જ લિખકન છોટું મણીના પાય લાગણું વાંચશો. પોતે તો લખી શકતા નથી ને, છોકરા પાસે લખાવે. ભાઈ સુભાગભાઈના શરીરે તાવ છે, પછી આ છોકરાઓ નીચે લખે છે. તેમને તેમ છે, દિન બે થયા બિલકુલ ખવાતું નથી, ખોરાક છોડી દીધો છે. અને બે વખત રૂપિયા બે ચાર ભાર રાપ પીવાય છે, એટલે બે ચાર તોલા, બે ચાર રૂપિયા ભાર એટલે બે ચાર તોલા રાપ પીવાય છે, કાંઈ ખવાતું નથી એમ સમજો ને. બે દિવસથી એમ છે, એટલે ત્રીજ એકમ છે, નવ દિવસથી ખોરાક છૂટી ગયો છે. શક્તિ સાવ ઘટી ગઈ છે, ખાટલામાંથી નીચે ઉતરી શકતા નથી. એક માણસ બેઠા કરે ત્યારે થાય છે, અશક્તિને લીધે ઘણી વખત શ્રમ પહોંચી જાય છે. એ રીતે આપને જાણવા લખું છું. ભાઈ મનસુખભાઈને માલુમ થાય છે, બેન જીજીબા સાથે ધોતી હોય તથા છત્રી મોકલી છે તે પહોંચાશે. એ જ ત્રંબક, મણિ, લહેરાભાઈ, મગન, ચબુબા વગેરે સર્વના પુનઃ પુનઃ નમસ્કાર પરમ કૃપાળુ સાહેબને પ્રાપ્ત થાય. એ જ આ પાંચમો છેલ્લો પ્રશ્ન. ભક્તિ ઘણી છે, આ મુનિ પ્રત્યે છે, એમાં પાછળ એવું છે. ઠીક છે, એમાં તત્વ એ નીકળે છે, પોતાની પામરતા કેટલી છે, જ્ઞાન થયા પછી એ જાતનું આકારો સરવાળવાળા એ તો એમને તો ઘણું લખાણ આમના કરતા વધારે ભક્તિ વાળું હતું. પણ એ પાછા કેદ લખતા હતા, મને એમ કે ભક્તિ છે પણ જે ભક્તિ હૃદયથી હોવી જોઈએ એવી નથી, પોતાને પોતાની સરળતાથી એમ. મારાથી એમ કે કેટલી કૃત્રિમતા થઈ જાય છે, આમ છે તેમ છે, એમ કરીને પાછા ક્યારેક ક્યારેક એમણે ખુલાસો કર્યો છે. એટલે શું છે એ કેમ થાય, હું તમને કે એક ઓળખાણથી જે ભક્તિ આવે સમજ આવે. એમાં શબ્દો હોય વધારે હોય ઓછા હોય, ન હોય શબ્દ એ બધું ગૌણ છે, કેમ કે એ તો જ્ઞાન સાથે સીધો સંબંધ છે. અને પછી શબ્દો તો એના નિમિત્ત પડે છે, તો જેવો ઉદય હોય એ પ્રમાણે શબ્દો નીકળે, એ કોઈ મહત્વનો વિષય નથી. બીજું ઓળખાણ ન થયું હોય અને ભક્તિ કરવા યોગ્ય છે એમ જાણ્યું હોય માટે ભક્તિ કરે, અને ઘણી ભક્તિ કરે કેમ કે ભક્તિ કરવા યોગ્ય છે એમ જાણ્યું છે, તો એમાં કેટલી કૃત્રિમતા આવી જાય છે. એ પ્રકારનું લોકો એટલે બધા શબ્દો વાપરા છે કે એમ જાય સુભાગભાઈ એની બરાબરીમાં ઓછા શબ્દો વાપરા છે એમ લાગે, પણ સુભાગભાઈ આગળ હતા આ પાછળ હતા, એમ ફેર પડે છે, બે વચ્ચે ફરક પડે છે. આપણે નથી કેતા તત્વ નો વિચાર કરવો જોઈએ, તત્વ વિચાર માં રહેવું જોઈએ, તો એમ જાણ્યું કે તત્વ વિચાર માં રહેવું પડે એક વાત છે. અને એ પોતાને સ્વરૂપ લક્ષિત તત્વ વિચાર સહેજે ચાલ્યા કરે એ બીજી વાત છે, બે માં ફેર છે, બે તત્વ વિચાર જ કહેવાય. પણ એ તો પોતે જાણ્યું છે માટે કરે છે, તો એમાં કૃત્રિમતા આવે છે. અને સહજ સ્વરૂપ લક્ષ્ય થાય છે એ સહજ થાય છે, અકૃત્રિમતા એમ બે બધા પ્રકારમાં એવી રીતે ભક્તિમાં જ્ઞાનમાં વિચારમાં વાંચનમાં શ્રવણમાં મનનમાં બધે એ પ્રકાર લાગુ પડે.